એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપની ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજની જ્ઞાન ગોષ્ઠીમાં આપણે એક એવા સાધન પર નજર કરીશું જેણે, એટલે માત્ર રાત્રિના આકાશને જોવાની રીત નહીં પણ બ્રહ્માંડ વિશેની આપણી સમજને આમ કહો કે જડમૂળથી બદલી નાખી છે, ટેલિસ્કોપ.
અને હા, આપણી ચર્ચાનો આધાર રહેશે જોફ કોટરેલનું પુસ્તક ટેલિસ્કોપ્સ. અને આ પુસ્તક એટલે જેમને પણ તારા જોવામાં રસ હોય અથવા કદાચ યુનો પહેલું ટેલિસ્કોપ લેવાનું વિચારતા હોય,
હા બરાબર,
એમના માટે તો બહુ જ ઉપયોગી છે.
બિલકુલ.
અથવા તો બસ આકાશની અજાયબીઓને વધુ સારી રીતે સમજવા માંગતા હોય એમના માટે પણ.
બિલકુલ. ઘણીવાર આપણને એમ લાગે કે આ બધું તો યુનો વૈજ્ઞાનિકો કે મોટા ખગોળશાસ્ત્રીઓનું જ કામ છે, પણ આ પુસ્તક એવું બતાવે છે કે યોગ્ય સાધન અને થોડી, એટલે થોડી સમજણ હોય ને,
હા,
તો કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરઆંગણેથી જ બ્રહ્માંડની સફર શરૂ કરી શકે છે. અને આજની આ ભાગદોડવાળી દુનિયામાં આકાશ તરફ જોવું એક અલગ જ શાંતિ આપે છે, ખરું ને?
સાચી વાત છે.
ચાલો તો આ રસપ્રદ દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ.
જરૂર. શરૂઆત કરીએ લેખક જોફ કોટરેલથી. તેઓ કોઈ માત્ર પુસ્તકો લખનારા વિદ્વાન નથી, પણ ખગોળશાસ્ત્ર અને ખાસ કરીને ટેલિસ્કોપ ટેકનોલોજીના ક્ષેત્રમાં એટલે દાયકાઓનો અનુભવ ધરાવનાર ઉત્સાહી વ્યક્તિ છે, પ્રેક્ટિશનર છે.
એટલે કે એમણે પોતે કલાકો સુધી આકાશ જોયો છે, જુદા જુદા ટેલિસ્કોપ વાપર્યા છે, અને જે શોખીન ખગોળશાસ્ત્રી હોય એમને જે મુશ્કેલીઓ આવે ને,
હા બરાબર,
એ બધી જાતે અનુભવી છે. અને કદાચ એમનો સંબંધ વ્યાવસાયિક વેધશાળાઓ અને ટેલિસ્કોપ નિર્માણ સાથે પણ રહ્યો હોય એવું લાગે છે. એટલે આ બંને અનુભવોનું મિશ્રણ જ એમને ખાસ બનાવે છે.
અને એમની સૌથી મોટી ખૂબી શું છે ખબર છે? એ છે કે તેઓ ખૂબ જ જટિલ લાગતી વાતોને, એટલે કે વૈજ્ઞાનિક અને તકનીકી બાબતોને પણ,
હા,
એકદમ સરળ સહજ ભાષામાં સમજાવી શકે છે. એમને ખબર છે કે પહેલીવાર ટેલિસ્કોપ લેનાર વ્યક્તિના મનમાં કેવા સવાલો ઉઠે, ક્યાં ગૂંચવણ થાય.
એટલે વાંચતી વખતે એવું લાગે કે જાણે કોઈ જાણકાર મિત્ર આપણને રસ્તો બતાવી રહ્યો છે.
બિલકુલ. તે માત્ર શું છે એ નથી કહેતા, પણ શા માટે એ મહત્વનું છે ને તે પણ સમજાવે છે.
તો આ પુસ્તકનો મૂળ હેતુ શું છે?
શું કહી શકાય? કહી શકાય કે આ શોખીન ખગોળશાસ્ત્રીઓ માટે અને ખાસ કરીને જેઓ નવા છે એમના માટે એક પાયાની માર્ગદર્શિકા છે, એક ગાઈડ જેવું.
હા.
તે ટેલિસ્કોપની દુનિયામાં પ્રવેશવા માટે જરૂરી જ્ઞાન અને યુનો આત્મવિશ્વાસ આપે છે.
અને પુસ્તકનો કેન્દ્રીય વિચાર શું છે?
પુસ્તકનો મુખ્ય વિચાર બહુ મહત્વનો છે. એમ સમજો કે રાત્રિ આકાશને માણવાનો શ્રેષ્ઠ અનુભવ એ સૌથી મોંઘા સાધનો ખરીદી લેવાથી નથી મળતો.
ઓ એમ?
હા. પણ પ્રકાશ કેવી રીતે વર્તે છે, લેન્સ અને અરીસા કેવી રીતે કામ કરે છે, આ સાધનોના જે મૂળભૂત સિદ્ધાંતો છે ને,
હા,
એની નક્કર સમજણથી મળે છે. ઘણીવાર નવા લોકો શું કરે, ટેકનિકલ શબ્દોના જાળામાં ફસાઈ જાય.
બરાબર.
બજારમાં આટલા બધા વિકલ્પો હોય એમાં મૂંઝાઈ જાય, શું ખરીદવું. આ પુસ્તક એમને એ ભૂલભુલામણીમાંથી બહાર કાઢે છે.
મને એ ગમ્યું કે પુસ્તક એકદમ તાર્કિક ક્રમમાં આગળ વધે છે. શરૂઆતમાં પ્રકાશ અને ઓપ્ટિક્સના મૂળભૂત સિદ્ધાંતો સમજાવે છે.
હા.
લેન્સ કેવી રીતે કામ કરે, અરીસા કેવી રીતે, પછી જુદા જુદા પ્રકારના ટેલિસ્કોપની વાત આવે છે, રિફ્રેક્ટર, રિફ્લેક્ટર અને પેલા બંનેના મિશ્રણ જેવા, કેટાડાયોપ્ટ્રિક.
કેટાગાયોપ્ટ્રિક, બરાબર.
દરેકના ફાયદા શું, ગેરફાયદા શું, કોના માટે કયો સારો, બધું એકદમ સ્પષ્ટ કરે છે.
અને વાત ત્યાં જ નથી અટકતી. ટેલિસ્કોપને સ્થિર રાખતા માઉન્ટ્સ, પછી જે છબી આપણે જોઈએ છીએ તે બનાવતી આઈપીસ, અને બીજા ઉપયોગી સાધનો જેવા કે ફિલ્ટર્સ અને ફાઇન્ડરસ્કોપ, આ બધા વિશે પણ વિગતવાર માહિતી છે.
અને છેલ્લે,
અને છેલ્લે આ બધી જાણકારીને વ્યવહારમાં કેવી રીતે મૂકવી, એટલે કે આકાશમાં શું શું જોઈ શકાય એને કેવી રીતે શોધવું,
હા,
અને અવલોકન કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું. એટલે આ ખાલી ખરીદી માટેની ગાઈડ નથી.
ના બરાબર.
પણ અવલોકન કરવાની કળા અને વિજ્ઞાન બંને શીખવતું એક પ્રાઇમર છે. તે ટેલિસ્કોપના કેવી રીતે ની સાથે શા માટે પણ સમજાવે છે. એટલે વાચક માત્ર વપરાશકર્તા ન રહે પણ જાણકાર વપરાશકર્તા બને.
ચાલો તો હવે કેટલાક મુખ્ય મુદ્દાઓ પર થોડી વધુ વિગતે વાત કરીએ. પુસ્તક શરૂઆતમાં જ ટેલિસ્કોપના મૂળભૂત સિદ્ધાંતો પર ભાર મૂકે છે, બરાબર ને?
હા.
એમાં સૌથી મહત્વની કઈ બાબત ગણાવી છે?
એપર્ચર આ શબ્દ પુસ્તકમાં વારંવાર આવે છે અને લેખક એને સર્વોપરિ ગણે છે. એપર્ચર એટલે શું? તો કે ટેલિસ્કોપના મુખ્ય લેન્સ અથવા મુખ્ય અરીસાનો વ્યાસ, એની સાઇઝ.
ઓકે.
લેખક ભારપૂર્વક કહે છે કે ટેલિસ્કોપની ખરી શક્તિ આ એપર્ચરમાં છે. એમ સમજો કે જેમ વરસાદનું પાણી ભેગું કરવા મોટી ડોલ વધુ કામ લાગે, તેમ મોટો એપર્ચર આકાશમાંથી આવતા ઝાંખા પ્રકાશને વધુ માત્રામાં એકઠો કરી શકે છે.
એટલે વધુ પ્રકાશ.
વધુ પ્રકાશ એટલે ઝાંખા તારાઓ, નિહારિકાઓ, દૂરની આકાશગંગાઓ પણ દેખાઈ શકે, અને ચંદ્ર કે ગ્રહો જેવા તેજસ્વી પદાર્થોની વધુ વિગતો વધુ સ્પષ્ટપણે જોઈ શકાય. ટેલિસ્કોપનું પહેલું કામ જ પ્રકાશ એકઠો કરવાનું છે.
આ વાત રસપ્રદ છે, કારણ કે સામાન્ય રીતે લોકો શું વિચારે કે ટેલિસ્કોપ કેટલું મોટું કરીને દેખાડે છે, એટલે કે એનો પાવર કેટલો છે.
હા, બરાબર.
એ સૌથી મહત્વનું છે. મોટાભાગના લોકો ખરીદતી વખતે આ જ પૂછતા હોય છે, કેટલા પાવરનું છે. તો મેગ્નિફિકેશન વિશે પુસ્તક શું કહે છે?
પુસ્તક આ પાવર પાછળની દોડને એક સામાન્ય ભ્રમણા ગણાવે છે અને એને સ્પષ્ટપણે નકારે છે. જુઓ, મેગ્નિફિકેશન ખરેખર તો ગૌણ બાબત છે.
એમ?
હા, તે ટેલિસ્કોપની પોતાની ફોકલ લંબાઈ અને તમે કઈ આઈપીસ વાપરો છો એની ફોકલ લંબાઈ એના પર આધાર રાખે છે. પુસ્તક ચેતવણી આપે છે કે જો ટેલિસ્કોપનો એપર્ચર નાનો હોય તો વધુ પડતું મેગ્નિફિકેશન કરવાથી છબી મોટી તો દેખાશે પણ એકદમ ઝાંખી, ધૂંધળી અને અસ્પષ્ટ, જેને લેખક ખાલી મેગ્નિફિકેશન કહે છે.
ઓ, ખાલી મેગ્નિફિકેશન.
હા, ખરેખર તો છબીની સ્પષ્ટતા એટલે કે બે નજીક નજીક આવેલા તારાઓને અલગ અલગ જોવાની ક્ષમતા, જેને રિઝોલ્યુશન કહેવાય છે, તે પણ એપર્ચર પર જ આધાર રાખે છે. એટલે કેટલા ગણું મોટું દેખાય છે એના કરતાં કેટલો પ્રકાશ ભેગો કરે છે અને કેટલું સ્પષ્ટ દેખાડે છે એ વધુ મહત્વનું છે.
સમજાઈ ગયું. એટલે પાયો મજબૂત હોવો જોઈએ, જે અહીં એપર્ચર છે. હવે ટેલિસ્કોપના મુખ્ય પ્રકારો પર વાત કરીએ. પુસ્તક ત્રણ મુખ્ય પ્રકાર સમજાવે છે. પહેલો છે રિફ્રેક્ટર. આ એ જ પ્રકાર છે જે ગેલિલિયોએ વાપર્યો હતો, ખરું ને?
બરાબર. ગેલિલિયોવાળો રિફ્રેક્ટર ટેલિસ્કોપ પ્રકાશને એકઠો કરવા અને ફોકસ કરવા માટે આગળના ભાગમાં એક મોટો લેન્સ વાપરે છે.
એની ખાસિયત શું?
એની ખાસિયત એ છે કે તે સામાન્ય રીતે ખૂબ જ તીક્ષ્ણ એટલે કે શાર્પ અને ઉચ્ચ કોન્ટ્રાસ્ટવાળી છબીઓ આપે છે, એટલે ચંદ્ર, ગ્રહો, તારાઓના જોડકા જોવા માટે ઉત્તમ ગણાય. બીજું, એની ટ્યુબ બંધ હોય એટલે અંદર ધૂળ કે ભેજ ઓછો જાય અને હવાની અસર પણ ઓછી થાય એટલે છબી સ્થિર મળે.
પણ ગેરફાયદા કંઈક તો હશે ને?
હા, છે. એક મુખ્ય સમસ્યા છે ક્રોમેટિક એબેરેશન. લેન્સ કાચનો હોય એટલે પ્રકાશના જુદા જુદા રંગોને સહેજ અલગ રીતે વાળે.
ઓ, પેલું મેઘધનુષ્ય જેવું?
હા, એના જેવું જ. એટલે તેજસ્વી વસ્તુઓની ધાર પર ખોટા રંગો દેખાઈ શકે. જોકે સારા અને મોંઘા રિફ્રેક્ટરમાં આ ઓછું હોય છે, પણ સરખા એપર્ચર માટે રિફ્રેક્ટર બીજા પ્રકારો કરતાં મોંઘા હોય છે.
તો લેન્સવાળા રિફ્રેક્ટર પછી બીજો મુખ્ય પ્રકાર છે રિફ્લેક્ટર. આનું નામ તો ન્યૂટન સાથે જોડાયેલું છે.
હા, સર આઇઝેક ન્યૂટન. આમાં લેન્સને બદલે અરીસાનો ઉપયોગ થાય છે. મોટાભાગના મોટા ટેલિસ્કોપ આજકાલ આ જ પ્રકારના હોય છે.
કેવી રીતે કામ કરે છે?
રિફ્લેક્ટરમાં પ્રકાશ એકઠો કરવા માટે અંતર્ગોળ અરીસો હોય છે, જે ટ્યુબના નીચેના છેડે હોય. આ મુખ્ય અરીસો પ્રકાશને પરાવર્તિત કરીને ઉપર મોકલે, જ્યાં એક નાનો બીજો અરીસો એને વાળીને બાજુમાં લાગેલી આઈપીસ તરફ મોકલે.
આનો ફાયદો શું?
સૌથી મોટો ફાયદો એ કે અરીસાઓ બધા રંગોને એક સરખી જ રીતે પરાવર્તિત કરે, એટલે પેલી ક્રોમેટિક એબરેશનની સમસ્યા બિલકુલ નહીં.
સરસ.
અને બીજું, સરખા વ્યાસ માટે રિફ્લેક્ટર બનાવવું રિફ્રેક્ટર કરતાં ઘણું સસ્તું પડે છે, એટલે કે ઓછા ખર્ચે મોટો એપર્ચર મળે.
એટલે ઝાંખી વસ્તુઓ જોવા માટે સારું.
બિલકુલ. આકાશગંગા, નેબ્યુલા, દૂરની ગેલેક્સી જેવા ડીપ સ્કાય ઓબ્જેક્ટ જોવા માટે શ્રેષ્ઠ.
અને આના ગેરફાયદા?
હા, થોડા છે. એની ટ્યુબ ખુલ્લી હોય એટલે અરીસા પર ધૂળ જામી શકે. બીજું, પેલો નાનો અરીસો વચ્ચે આવે એ થોડો પ્રકાશ રોકે. અને સૌથી અગત્યનું, એના અરીસાઓને સમયાંતરે ગોઠવવા પડે.
પેલું કોલિમેશન?
હા, એ જ, કોલિમેશન. નવા લોકોને શરૂઆતમાં થોડું અઘરું લાગે પણ શીખી શકાય છે. અને હા, આ પ્રકારમાં પેલો ડોબઝોનિયન માઉન્ટ બહુ પ્રચલિત છે.
હા, સાંભળ્યું છે.
એકદમ સાદું, મજબૂત અને સસ્તું સ્ટેન્ડ, મોટા એપર્ચર માટે સરસ.
અને પછી આવે છે ત્રીજો પ્રકાર, જેનું નામ થોડું અટપટું છે, કેટાડાયોપ્ટ્રિક. આ લેન્સ અને મિરર બંનેનું મિશ્રણ.
હા, બરાબર. આમાં લેન્સ અને મિરર બંનેનો ઉપયોગ થાય છે. એનાથી શું થાય કે પ્રકાશના માર્ગને ટ્યુબની અંદર વાળીને લાંબો બનાવાય છે, એટલે ટૂંકી ટ્યુબના પણ લાંબી ફોકલ લંબાઈ મળે.
એટલે પોર્ટેબલ બને.
હા, કોમ્પેક્ટ અને પોર્ટેબલ. એના બે મુખ્ય પ્રકાર છે, એસસીટી શ્મિટ કાસેગ્રેન અને માક માક્સુટોવ કાસેગ્રેન.
આ કેવા હોય છે?
બંનેમાં આગળ એક સુધારક કાચની પ્લેટ હોય અને પાછળ મુખ્ય અરીસો. આ ગ્રહો અને ડીપ સ્કાય ઓબ્જેક્ટ્સ બંને જોવા માટે સારા છે, એટલે કે બહુમુખી.
અને ગેરફાયદા?
ગેરફાયદામાં એ રિફ્લેક્ટર કરતાં મોંઘા હોય છે, વચ્ચેનો અરીસો મોટો હોવાથી કોન્ટ્રાસ્ટ થોડો ઘટે, અને ઠંડી રાતોમાં એને ઠંડા થવામાં એટલે કે એક્લેમેટાઇઝ થવામાં વધુ સમય લાગે.
તો આ થઈ ઓપ્ટિકલ ટ્યુબની વાત. પણ તમે કહ્યું એમ, સારામાં સારા ઓપ્ટિક્સ પણ નક્કામાં છે જો ટેલિસ્કોપ સ્થિર ન રહે, એટલે કે માઉન્ટ.
હા, માઉન્ટ એનું મહત્વ પુસ્તક ખૂબ ભારપૂર્વક સમજાવે છે. લેખક તો એને અદ્રશ્ય હીરો કહે છે.
વાહ, કેમ?
કારણ કે જો માઉન્ટ નબળું હોય, હલતું હોય, તો છબી ધ્રુજતી જ રહે, તમે કંઈ જોઈ જ ન શકો. એટલે માઉન્ટ મજબૂત હોવું ખૂબ જરૂરી છે.
એના પ્રકારો કેટલા?
મુખ્ય બે પ્રકાર છે. પહેલો છે અલ્ટ એઝિમુથ. આ સૌથી સાદો પ્રકાર. ટેલિસ્કોપને ઉપર નીચે એલ્ટિટ્યૂડ અને આડું ડાબે જમણે એઝિમુથ ફેરવે, ફોટોગ્રાફી ટ્રાઇપોડ જેવો. અને પેલો ડોપ્સોનિયન માઉન્ટ પણ આ જ પ્રકારનો છે, વાપરવામાં સરળ.
અને બીજો પ્રકાર?
બીજો છે ઇક્વેટોરિયલ, ઇક્યુ માઉન્ટ. આ થોડું જટિલ દેખાય. એની એક ધરી પૃથ્વીની ધરીને સમાંતર ગોઠવાય છે.
એનો ફાયદો?
ફાયદો એ કે પૃથ્વી ફરે છે તેમ આકાશમાં તારાઓ ખસતા દેખાય છે, બરાબર?
હા.
આ માઉન્ટને માત્ર એક જ ધરી પર ધીમે ધીમે ફેરવવાથી તે આકાશી પદાર્થને દૃશ્યમાં સતત રાખી શકે છે, ટ્રેકિંગ કરી શકે છે. ઉચ્ચ મેગ્નિફિકેશન માટે અને ખાસ તો એસ્ટ્રોફોટોગ્રાફી માટે આ જરૂરી છે.
અને હવે તો ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે. પેલી ગોટુ સિસ્ટમ્સ?
હા, ગોટુ સિસ્ટમ્સ પુસ્તક એની પણ વાત કરે છે. આ કમ્પ્યુટરાઇઝ્ડ માઉન્ટ હોય છે, એમાં હજારો આકાશી પદાર્થોનો ડેટાબેઝ હોય.
એટલે જાતે શોધવાની જરૂર નહીં?
શરૂઆતમાં 2-3 તારા પર ગોઠવી દો, પછી તમે હેન્ડ કંટ્રોલરમાંથી જે પદાર્થ પસંદ કરો, ટેલિસ્કોપ આપમેળે તેના તરફ ફરી જાય છે અને તેને ટ્રેક પણ કરતું રહે છે. નવા લોકો માટે સમય બચાવે. જોકે કેટલાક અનુભવીઓ કહે છે કે જાતે શોધવાની મજા અલગ છે.
હા, એ પણ ખરું. હવે ટેલિસ્કોપ અને માઉન્ટ સિવાય બીજી નાની પણ મહત્વની વસ્તુઓ છે, એસેસરીઝ, જેમ કે આઈપીસ, ફાઇન્ડર સ્કોપ, ફિલ્ટર્સ. આ બધાનો શું રોલ છે?
હા, આ પણ સિસ્ટમનો ભાગ છે. આઈપીસ તો બહુ જ મહત્વની, કારણ કે એ જ ટેલિસ્કોપે ભેગા કરેલા પ્રકાશમાંથી અંતિમ છબી બનાવે છે જે આપણે જોઈએ છીએ. જુદી જુદી આઈપીસથી જુદું જુદું મેગ્નિફિકેશન મળે.
એટલે કેટલીક લેવી પડે?
હા, સામાન્ય રીતે સારી ગુણવત્તાની 2-3 આઈપીસ ઓછી, મધ્યમ અને ઉચ્ચ પાવર માટે સારી ગણાય. પછી ફાઇન્ડર સ્કોપ, એ મુખ્ય ટેલિસ્કોપ પર લગાવેલું નાનું ટેલિસ્કોપ કે રેડ ડોટ સાઇટ હોય.
એ શા માટે?
કારણ કે મુખ્ય ટેલિસ્કોપનું દ્રશ્ય ક્ષેત્ર બહુ સાંકડું હોય, ફાઇન્ડર સ્કોપનું મોટું હોય, એટલે એનાથી આકાશમાં પદાર્થ શોધવામાં અને મુખ્ય ટેલિસ્કોપને એના પર તાકવામાં મદદ મળે.
અને ફિલ્ટર્સ?
ફિલ્ટર્સ ખાસ હેતુ માટે. જેમ કે પૂનમ આસપાસ ચંદ્ર બહુ તેજસ્વી હોય તો મૂન ફિલ્ટર એની ચમક ઘટાડે. ગ્રહોની વિગતો જોવા રંગીન ફિલ્ટર્સ વપરાય. અને જો શહેરમાંથી જોતા હો તો નેબ્યુલા ફિલ્ટર્સ પ્રકાશ પ્રદૂષણ ઓછું કરીને ઝાંખી વસ્તુઓ જોવામાં મદદ કરે.
તો આ બધી ટેકનિકલ વાતો પછી પુસ્તક આપણને પ્રેક્ટિકલ સલાહ પણ આપે છે ને, જેમ કે ટેલિસ્કોપ લઈ લીધું, હવે પહેલી રાતે શું કરવું?
હા, બિલકુલ. આ ભાગ ખૂબ જ વ્યવહારુ છે. પુસ્તક કહે છે કે તૈયારી જરૂરી છે. હવામાન તપાસો, ગરમ કપડાં પહેરો અને ટેલિસ્કોપને અવલોકન શરૂ કરતા પહેલા ઓછામાં ઓછું 1/2 કલાક બહાર મૂકી રાખો.
શા માટે?
જેથી એ બહારના તાપમાન જેટલું ઠંડુ થઈ જાય, નહીંતર ટ્યુબની અંદરની ગરમ હવાને લીધે છબી અસ્થિર દેખાશે. એને એક્લિમેટાઇઝેશન કહે છે.
ઓકે, અને શું જોવાનું?
શરૂઆત હંમેશા સહેલા અને તેજસ્વી લક્ષ્યોથી કરો. ચંદ્ર સૌથી સહેલો છે, એના પરના ખાડા, પર્વતો, પછી ગુરુગ્રહ અને તેના 4 મોટા ચંદ્ર, શનિના વલયો. એ તો અદ્ભુત અનુભવ છે.
વાહ.
શિયાળામાં ઓરાયન નેબ્યુલા પણ સરસ દેખાય છે. પુસ્તક કેટલીક અવલોકન તકનીકો પણ શીખવે છે, જેમ કે પેલી એવર્ટેડ વિઝન.
એ શું છે?
કોઈ ઝાંખા પદાર્થને સીધો જોવાને બદલે આંખના ખૂણેથી થોડું બાજુમાં જોવાનું, એનાથી વધુ સ્પષ્ટ દેખાય.
રસપ્રદ.
હા, અને સૌથી અગત્યની સલાહ, ધીરજ રાખો. તરત બધું ન દેખાય તો નિરાશ ન થવાનું. જેમ જેમ અનુભવ વધશે તેમ તેમ વધુ દેખાશે. લેખક યાદ અપાવે છે કે આ એ જ પદાર્થો છે જે ગેલિલિયો, ન્યૂટન જેવા વૈજ્ઞાનિકોએ પણ જોયા હતા.
ખરેખર આ પુસ્તક તો સંપૂર્ણ માર્ગદર્શન આપે છે. જો આપણે આ ચર્ચા અને પુસ્તકના સારમાંથી કેટલાક મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો તે શું હોઈ શકે? મને લાગે છે પહેલો અને સૌથી સ્પષ્ટ સંદેશ તો એ જ છે કે એપર્ચર સર્વોપરી છે. એપર્ચર ઇઝ કિંગ.
બિલકુલ. પ્રકાશ ભેગો કરવાની ક્ષમતા સૌથી મહત્વની. બીજો મુખ્ય સંદેશ જે મને બહુ ગમ્યો તે એ છે કે ટેલિસ્કોપ એ માત્ર એક નળી નથી પણ એક સંપૂર્ણ સિસ્ટમ છે.
હા, એ સિસ્ટમવાળી વાત બરાબર છે.
ઓપ્ટિક્સ, માઉન્ટ, આઈપીસ અને છેવટે નિરીક્ષક પોતે બધા એકબીજા સાથે જોડાયેલા છે. એક કડી નબળી હોય, જેમ કે ખરાબ માઉન્ટ, તો આખી સિસ્ટમ નબળી પડે.
ત્રીજો મુદ્દો જે મને લાગે છે કે બધે જ લાગુ પડે, ખરીદી કરતા પહેલા જ્ઞાન મેળવો, જાણકાર ગ્રાહક બનો.
સાચી વાત છે. પુસ્તકનું ઉદ્દેશ્ય એ જ છે કે વાચક પોતાની જરૂરિયાત મુજબ યોગ્ય નિર્ણય લઈ શકે અને માર્કેટિંગની વાતોમાં ન આવે.
ચોથો સંદેશ પણ બહુ મહત્વનો છે. માત્ર સાધન વાપરવાથી નહીં પણ તે કેવી રીતે કામ કરે છે તે સમજવાથી અનુભવ વધુ સમૃદ્ધ બને છે.
હા, જ્યારે તમે જાણો છો કે આ બધું કેવી રીતે કામ કરે છે ત્યારે અવલોકનનો આનંદ જ અલગ હોય છે અને સમસ્યાઓ આવે ત્યારે તેને ઉકેલવામાં પણ મદદ મળે છે.
અને પાંચમો એક વ્યાપક સંદેશ. આ પુસ્તક એ પણ બતાવે છે કે કેવી રીતે ટેલિસ્કોપ જેવી ટેકનોલોજીએ બ્રહ્માંડના જ્ઞાનને વધુ લોકશાહી બનાવ્યું છે.
હા, ડેમોક્રેટાઇઝ નોલેજ. એક સમયે જે વૈજ્ઞાનિકો જોઈ શકતા હતા તે હવે સામાન્ય લોકો માટે પણ ઉપલબ્ધ બન્યું છે. એ આપણને એક વિશાળ પરિપ્રેક્ષ્ય આપે છે.
પુસ્તકમાં ભલે શબ્દશઃ અવતરણો ન હોય પણ કેટલાક વિચારો ખરેખર યાદ રહી જાય તેવા છે, જાણે લેખક આપણને કહેતા હોય.
હા, જેમ કે પહેલો વિચાર, કોઈ પણ ટેલિસ્કોપનું સૌથી મહત્વનું પાસું તેનો એપર્ચર છે. પ્રકાશ એ બ્રહ્માંડનું ચલણ છે. તમે જેટલો વધુ એકઠો કરી શકો તેટલા તમારા દૃશ્યો સમૃદ્ધ બનશે. એટલે કે મૂળભૂત બાબતો પર ધ્યાન આપો.
બરાબર. બીજો વિચાર, એક ડગમગતા માઉન્ટ પર વિશ્વસ્તરીય ઓપ્ટિક્સ પણ નકામા છે. માઉન્ટ એ ખગોળશાસ્ત્રનો અદૃશ્ય છતાં અનિવાર્ય હીરો છે. પાયો મજબૂત હોવો જ જોઈએ.
ત્રીજો વિચાર, ખાસ નવા નિશાળિયા માટે. મેગ્નિફિકેશનનો પીછો કરવો એ નવા નિશાળિયા દ્વારા થતી સામાન્ય ભૂલ છે. સાચી શક્તિ વસ્તુઓને માત્ર મોટી બનાવવામાં નથી પણ તેને સ્પષ્ટ અને તેજસ્વી બનાવવામાં છે. ગુણવત્તા મહત્વની છે, માત્રા નહીં.
હા, ઓછું પણ સ્પષ્ટ જોવું વધુ સારું. અને ચોથો પેલો પ્રેરણાદાયક વિચાર.
હા, ટેલિસ્કોપ દ્વારા શનિના વલયોનું તમારું પ્રથમ દૃશ્ય એ એવી ક્ષણ છે જે તમે ક્યારેય ભૂલી શકશો નહીં. તે ક્ષણે બ્રહ્માંડ પાઠ્યપુસ્તકોનો અમૂર્ત ખ્યાલ મટીને એક વાસ્તવિક, પહોંચી શકાય તેવું સ્થળ બની જાય છે. આ એ વાહ મોમેન્ટની વાત છે.
અદ્ભુત. તો આ બધી જાણકારી આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે? શું આ ખાલી એક શોખ છે?
ના, મને લાગે છે એની અસર ઘણી વ્યાપક છે. પહેલું તો એ આપણને જાણકાર ગ્રાહક બનવાનું શીખવે છે. સંશોધન કરવું, સમજવું, આ બધે જ કામ લાગે.
બીજું, આજકાલના ઝડપી યુગમાં આ શોખ ધીરજ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વિકસાવે છે. શાંતિથી અવલોકન કરવું એક પ્રકારની માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ છે.
ત્રીજું, તે વૈજ્ઞાનિક અભિગમ અને સમસ્યા નિવારણની કુશળતા કેળવે છે. ઓપ્ટિક સમજવું, કોલિમેશન કરવું, આ બધું તાર્કિક વિચારસરણીને પ્રોત્સાહન આપે છે.
અને હા, એ પણ ખરું કે આ શોખ આપણને પ્રકૃતિ અને પર્યાવરણ સાથે વધુ ઊંડાણથી જોડે છે. ચંદ્રની કળાઓ, નક્ષત્રો, પ્રકાશ પ્રદૂષણની અસર, એ બધું સમજાય છે.
અને અંતે કદાચ સૌથી ગહન વાત એ છે કે તે આપણને વિશાળ બ્રહ્માંડના સંદર્ભમાં આપણા અસ્તિત્વને જોવાનો એક નવો દ્રષ્ટિકોણ આપે છે. આપણી રોજિંદી ચિંતાઓ થોડી નાની લાગે છે.
હા, એ નમ્રતા અને આશ્ચર્યની ભાવના જગાડે છે.
બરાબર.
મારા માટે આ ચર્ચામાંથી શીખવા મળેલો સૌથી મોટો બોધપાઠ એ છે કે કેવી રીતે એક સાધન જો તેને ઊંડાણપૂર્વક સમજવામાં આવે તો તે આપણી વિચારવાની અને દુનિયાને જોવાની રીતને પણ બદલી શકે છે. તે જ્ઞાન, સાધન અને જિજ્ઞાસાના સંતુલનની શક્તિ બતાવે છે. ટેલિસ્કોપ આપણને ફક્ત જોવા નથી દેતું, પણ સમજવા માટે પ્રેરિત કરે છે.
અને મારા માટે મુખ્ય વાત એ છે કે કોઈપણ ટેકનિકલ ક્ષેત્રમાં પાયાનું જ્ઞાન અને સિદ્ધાંતોની સમજણ કેટલી અનિવાર્ય છે. સમજણ વગરની શરૂઆત નિરાશા લાવી શકે છે, પણ જો સમજણ સાથે શરૂઆત કરીએ તો તે આજીવન શીખવાનો અને આનંદ મેળવવાનો માર્ગ ખુલી શકે છે. આ પુસ્તક અને ટેલિસ્કોપ એ જ શીખવે છે. જોતા રહો, સમજતા રહો અને પ્રશ્નો પૂછતા રહો, એ જ શોધની સાચી શરૂઆત છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.